நமோ நோயை சௌரி அந்தானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌ ஜாயனம், நமோ நோயை சௌ திருகாவலத்தி சாவனம், ஓமகாரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களன் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலம் நமசுமரிசாராய் சுவானும் பூத்தியாச்சாஸ்தி சுவாய் பவாய சர்வாய் தசம் ஐக்விஷ் கலஸ் ஆஜ அர்த்த திருட் கரவானே અને આગળના કથનની સૂચના કરવાને કાયમ કહે છે. રાગ જન્મની નિમિત્તતમ પરદ્રવ્યમ એવ કલયંતી હેતુ તે ઉતરંતી નહીં મોહ વાહિની શુદ્ધ બોધ વિધુર અંધ બુદ્ધય. એની શ્લોકાર્થ હેતુ રાગ જન્મની પરદ્રવ્યમ એવ નિશ્ચિત નિમિત્તતમ કલયંતી જીવો આત્મા રાગ પુણ્ય પાપના ભાવ કે વિષય વાસના એ બધા રાગ દ્વેષ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ રાગ અને નીચી આદિ કર્ણની પ્રતિકૂળતામાં થતો દ્વેષ એ રાગના બે ભાગ માયા અને લોભ, દ્વેષના બે ભાગ ક્રોધ અને માન, મોહ એના બે ભાગ રાગ અને દ્વેષ, રાગ દ્વેષના ચાર બે ભાગ ક્રોધ માન માયા અને લોભ. રાગના ભાગમાં કપટ અને લોભ આવે, દ્વેષના ભાગમાં ક્રોધ અને માન આવે. હવે અહીંયા કે છે કે રાગ ને દ્વેષ કે પુણ્ય ને પાપ, ક્રોધ માન માયા લોભ આદિ રાગ, એ રાગનો ઉત્પત્તિમાં પરદ્રવ્યનું નિમિત્તપણું માને છે, પરને કારણે રાગ થાય. આત્માનો સ્વભાવ રાગ નથી, માટે પરને કારણે રાગ દ્વેષ થાય એમ જે અજ્ઞાની માને છે એને અહીંયા ઓલંબો દે છે. સમજાય છે? કઈ કારણ, આત્મા તો ચૈતન્ય શુદ્ધ સ્વપર પ્રકાશક સ્વરૂપ છે, માટે પુણ્યને પાપના રાગને દ્વેષના ક્રોધમાં માયા લોભના ભાવ એ કર્મને લઈને થાય. પર પદાર્થ છે તો એને લક્ષ્ય થાય છે ને, પણ લક્ષ્ય કરે છે કોણ? હે, પોતે કરે. હા, અહીંયા તો ત્યાં લગી કહે કે મુનિ હોય છે આત્મજ્ઞાની ધ્યાની ચારિત્રવંત સ્વરૂપમાં રમણ કરનાર. સમ્યક દર્શનમાં તો ફક્ત એક અનંતાનુબંધી અને મિથ્યાત્મનો અભાવ છે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને. ત્રણ કષાયનો ભાવ છે એની પર્યાયમાં. ત્રણ કષાય પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજમ રાગનો દેશ છે. એને એમ માને કે જ્ઞાનીને રાગવેશ છે જ નહીં, અને એ રાગવેશ તો કર્મને લઈને થાય છે, આત્માનો સ્વભાવ નથી માટે કર્મથી થાય એમ માનનારા એ નિમિત્તમ છે ને. રાગ શબ્દે પુણ્યપા બધું લેવું, શુભ શુભ ભાવ બધા લેવા, અસંખ્ય પ્રકારના શુભ ભાવ, અસંખ્ય પ્રકારના અશુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ કંચન અને કામનીનો પ્રેમ એ બધા રાગ, અને વીછી અને સર્પનું કરડવું, દુશ્મનની પ્રતિકૂળતાનું લક્ષ થવું, લક્ષમાં આવવું, એ દ્વેષ, એ રાગ અને દ્વેષની ઉત્પત્તિમાં અજ્ઞાની પરદ્રવ્યનું નિમિત્તપણું માને છે. કર્મ નિમિત્ત એમ છે ને, પરદ્રવ્યનું જ નિમિત્તપણું, પરદ્રવ્યથી જ એ વિકાર થાય છે. શાસ્ત્રમાં એવું છે લેખ એક કે જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનને રોકે લો, પાઠ છે ગોમર સારા જે બધા, દર્શન મોહને લઈને મિથ્યા થાય, ચારિત્ર મોહને લઈને રાગદ્વેષ થાય, એવા કથનો તો છે એમાં. પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા છે. બીજી રીતે કહીએ તો ધર્મી જીવને આત્મજ્ઞાન થયું, હું તો શુદ્ધ ચૈતન સ્વરૂપ છું, એને પણ જે કંઈ રાગ આદિ થાય એને એમ કહેવામાં આવ્યું છે કર્તા કર્મમાં કે એ રાગ દ્વેષ થાય કર્મ વ્યાપક છે અને વિકારી એની અવસ્થા વ્યાપ છે. આત્મા વ્યાપક છે અને વિકારી પર્યાય અવસ્થા વ્યાપ છે એમ નથી. જેની વાત છે ત્યાં એમ કહ્યું, આ એમ કે છે કે રાગ ને દ્વેષ કર્મથી થાય માનનારા અજ્ઞાની મૂંઢ છે. સમજાણું કાંઈ, ત્યાં તો એમ કહ્યું કે પ્રભુ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ આનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એના સ્વભાવનો જ્યાં અનુભવ થયો એટલે સ્વભાવ ચૈતન્ય વ્યાપક અને નિર્મળ અવિકારી દશા તેની વ્યાપ્ય અવસ્થા, એમ કરીને વિકાર થાય છે તેની પર્યાયમાં એના અપરાધથી, પણ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેથી તેને કર્મનું કારણ ગણી અને કર્મ વ્યાપક છે અને વિકારી અવસ્થા કર્મની અવસ્થા છે એમ કહ્યું છે. ત્યાં 75, 76, 77 એ કાઢી નાખવાની અપેક્ષા એ કહ્યું છે. થવાની અપેક્ષા તો એના અપરાધથી થાય છે. આવી વાતો છે. એ ભાઈ પ્રશ્ન કર્યો હતો ભાઈ તેની 99માં સોમચંદ ખાડા, હા શું હતા તેને કોઈક મોટી પદવી હતી, રેવન્યુ, જામનગરના રેવન્યુ અધિકારી હતા, વ્યાખ્યાનમાં કઈ આવતા સોમચંદ ખાડા મોટા હતા. પછી કે મારા તમે એક બાજુ એમ કહો કે વિકાર છે જ્ઞાનીને, ધર્મી મુનિને વિકાર તે કર્મનું કારણ છે વ્યાપકપણું અને એની વ્યાપ્ય અવસ્થા કર્મની એ વિકાર વ્યાપ્ય અવસ્થા છે, એક એમ કહો અને એક એમ કહો કે વિકાર અવસ્થા કર્મના નિમિત્તથી થતી જ નથી, આમાં અમારે નિર્ણય શું કરવો કે એમ પ્રશ્ન થયો. આ તો અમુક પ્રશ્ન તો બધા હાલે છે ને ઠેરથી, ઘણી પ્રકારના જગતની. હું હોમચંદભાઈ હતા ખારા, અમરેલી વાળા છે ને પ્રેમચંદભાઈ ને એ બધા, એના કુટુંબી ખારામાં. એ કોણ? શાંતાબેન નતું છે ને ખારા, એના કુટુંબી છે, ગુજરી ગયા ઘણા વખત પેલા અમદાવાદ જામનગરમાં રેવન્યુ અધિકારી હતા. તેની વ્યાખ્યાનમાં આવતા, વ્યાખ્યાનમાં તો બધા મોટા બધા આવતા ને આવે ને. આ પ્રશ્ન થયેલો સંધ્યાએ અહીંયા 75, 76, 77, 78, 79 ગાથા કરતા કરવાની, ત્યાં એમ લીધું કે આત્મા આનંદ સ્વરૂપ છે પ્રભુ, એનો જેને અનુભવ થયો અને અનુભવમાં આનંદનો જેને સ્વાદ આવ્યો એને જે વિકાર થાય છે એ પર્યાયમાં કર્મને કારણે કર્મ વ્યાપક થઈને વિકાર થાય છે, એ કાઢી નાખવા માટે વાત કરી છે. ધર્મ થી થયા છે એમને સમજાણું કઈ. આમ તો કહ્યું નહી હવારમાં સર્વશુદ્ધ અધિકારમાં ધર્મ ને અધર્મ પુણ્ય ને પાપી આત્મા છે એમ કહી ચાતો છે. કેટલામી ગાથા છે હવે આવશે ને હે ચારસો ચાર છે એમ ભરાય એનો શું અર્થ ચારસો ચાર નો અર્થ જો એ બાજુ છે ગુજરાતીમાં 588 પાનું છે એ ગુજરાતી છે ભાઈ 588 પાનું 588 પાંચ ને બે આઠ ચાર સી ચાર ગાથાનો અર્થ છે ટીકા છે દેખો અંદર જ્ઞાન જીવથી અભિન્ન હોવાથી જ્ઞાન સમ્યક દ્રષ્ટિ છે. ચારસો ને ચાર ગાથા એની ટીકા છે નથી આ સાહેબ બતાવો અમને એનો પહેલો પેરેગ્રાફ મૂકી દઈને બીજો પેરેગ્રાફ પહેલો પેરેગ્રાફ આખો મૂકી દઈને બીજો પેરેગ્રાફ એ બીજા પેરેગ્રાફની પણ ચોથી લીટી એ બસ છે છે નીકળ્યું નામું કાઢતા વાર લાગે એવું સાર નીકળ્યું છે ને છેલ્લું ચોથી લીટી આ પ્રમાણે જ્ઞાન એટલે આત્મા જીવથી અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે. આત્મા જ સમ્યક દ્રષ્ટિ છે જ્ઞાન એટલે આત્મા સમ્યક દ્રષ્ટિ આત્મા જ છે. સમ્યક જ્ઞાન જ સંયમ છે એ આત્મા પોતે સંયમ છે. નિર્મળ પરણતી વિકાર વિનાની થઈ તે આત્મા જ સંયમ છે. જ્ઞાન અંગપૂર્વ સૂત્ર છે શાસ્ત્ર પાના એ નહીં એ આત્મા જ અંગપૂર્વનું જે જ્ઞાનની દશા તે આત્મા છે. જ્ઞાન ધર્મ અધર્મ ભાવે અહીં આવ્યું એ આત્મા જ પુણ્ય ને પાપ છે. સર્વિશુદ્ધ અધિકાર છે ને એ જ્ઞાનીને જ્ઞાન ભાવ થાય એ અહીં વાત અત્યારે નથી સમજાણું ભાઈ. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોય એ અહીં અત્યારે અહીં વાત નથી. એ અહીંયા તો જ્ઞાની એટલે આત્મા એની પર્યાયમાં પુનઃને પાપ થાય તે આત્માના જ છે. આત્મા છે એમ કે નિમિત્ત નહીં એમ કે આવી વાતો છે. એક જ પકડે એક ઠેકાણે લખ્યું હોય બીજે ઠેકાણે કઈ અપેક્ષા કરી છે ન સમજે એકાંત છે. જ્ઞાન જ પાછું છે આત્મા જ એમ આત્મા જ ધર્મ ને અધર્મ છે. હવે અહીં કે છે કે આત્મામાં રાગ દ્વેષ થાય છે એ આત્માના જ છે એ અહીં સિદ્ધ કરવું છે કર્મને કારણે નહીં. ચાહે તો જ્ઞાનીને થાય મુનિને પણ રાગ દ્વેષ વ્યવહાર પ્રતિકમાં હે ઈચ્છાવી મૂળગું પણ એ સિવાય એને શુભ હવાર સાંજ પરિક્રમણા કરે છે ને શુભ ભાવ એ શુભ ભાવ એ રાગ છે. વ્યવહાર જે આચરણ ક્રિયાના સામાયિક ચોવીસ સંતો વંદન પ્રતિમને બહુ શુભ ભાવ સાંસવાર હોય છે, એ શુભ ભાવ રાગ છે, વ્યવહાર આવશ્યક છે એ રાગ ને દુઃખ છે. અરે અરે સમજાણું કઈ, અને નિશ્ચય આવશ્યક જે આત્માને અવલંબે જે થાય છે તે આત્મા અને સુખ છે. સમજાણું કઈ. આ એ કે છે કે જ્ઞાન જ પુણ્ય ને પાપ, ધર્મ શબ્દ બોલા ધર્માશી અધર્માશી ન લેવી, ધર્માથી અધર્માથી સદ્રવ છે ને એ ન લેવા. અહીં ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ. જેટલું જ્ઞાનીને પણ દયા દાન વ્રત પૂજા ભક્તિનો ભાવ થાય એ બધો પુણ્ય તે આત્માની પર્યાયમાં આત્મા છે. અને ધર્મીને પણ ચોથે ગુણસ્થાને પાંચમે ગુણસ્થાને વિષય વાસના આર્જાન રુદ્ર ધ્યાન ભોગ હોય છે એ ભાવ છે, એ પાપ છે, પણ છે એ આત્મા ના. કર્મને લઈને નહીં, કર્મમાં નહીં. આ એ વાત છે. સમજાણું કઈ. પછી કે છે જ્ઞાન જ પ્રવર્જા દીક્ષા છે, નિશ્ચય ચારિત્ર એ આત્મા છે, સ્વરૂપની રમણતા રાગ રહી થવી આત્માના સમ્યક દર્શન પૂર્વક અનુભવ પૂર્વક પ્રવર્જ્યા એટલે દીક્ષા ચારિત્ર એ આત્મા છે. જેવો પુનપાપ આત્મા છે એવી ચારિત્ર પણ આત્મા છે. સમજાણું કઈ. આવી વાતો છે. એક બાજુ એમ કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકાર ભાવ હોતો જ નથી, એ ગૌણ કરીને વાત કરી છે. નથી જ એમ કરીને એ વાત કરે તો કીધું નહીં, કાલ કહ્યું હતું, રાત્રે કહ્યું હતું ને પર્યાયનું. પર્યાય માત્ર ને અગિયારમી ગાથામાં જૂઠી કીધી છે. અભૂતાર્થ વ્યવહાર અભૂતાર્થ છે. ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન ઘન દ્રવ્યતિ સત્યાર્થ છે, અને પર્યાય જેટલી છે ધર્મની મોક્ષ માર્ગની કેવળ જ્ઞાનની સિદ્ધની એ બધી પર્યાય જૂઠી છે, નથી એમ કીધું છે. કઈ અપેક્ષા એ, એને ગૌણ કરીને જૂઠી કીધી છે, અને દ્રવ્યને મુખ્ય કરીને નિશ્ચય કરીને એનો આશ્રય બતાવી દીધો છે. બહુ વાંકડું કામ બાપુ. હા હા સમજાણું કઈ. હા અહીંયા તો એમ કે પુણ્યને પાપનું દુઃખ છે એ આત્મા છે એમ કે છે અહીં તો, કારણ કે રાગ ને પુણ્ય ને પાપ તો રાગ છે, વિકાર છે, વિકાર તો દુઃખ છે, એ દુઃખી આત્મા છે, કેમ આત્માની પર્યાયમાં છે. બહુ આકરું કામ બાપુ. અને કાઢી નાખવા હોય જયારે ત્યારે એને એમ કે હા કે એ કાઢી નાખવા યોગ છે માટે સ્વભાવમાં નથી, પણ એની પર્યાયમાં નથી. કાઢી નાખવા નડતું નથી, અને તે પણ કે એક સમય બધું કાઢી નખાતું નથી. હવે હવે જેટલો આત્માનો આશ્રય લેવા લે તેટલો રાગ નહીં દુઃખ ઓછું થાય, પણ સર્વથા દુઃખનો અભાવ તો તેરમે બારમે થાય છે. દસમે ગુણસ્થાને પણ હજી અબુદ્ધિપૂર્વક રાગનું દુઃખ છે. આ તો વળી ચોથે પાંચમે છઠ્ઠાની વાત શું કરવી. હા હા આવી વાતો છે. સમજાણું કઈ. દસમે ગુણસ્થાને પણ હજી રાગ છે, તે કેટલુંક સુખ છે ને કેટલુંક દુઃખ છે. બારમું ગુણસ્થાન થાય ત્યારે એકનું સુખ છે, પછી રાગ નથી તો દુઃખ નથી. અને તેરમું થાય તો અનંત સુખ છે. હજી બારમે સુખ અનંત નથી. શું કીધું એ કે રાગ છે દસમા ગુણ સામ સુધી, હજી ચોથું સંકિર્તિ, પાંચમું સાવક, છઠ્ઠું મુનિ, સાતમું મુનિ, આઠમું નવ શ્રેણીમાં ચડતા કરતા દસમે, ત્યાં સુધી રાગનો અબુદ્ધિક ભાવ છે, ત્યાં સુધી સુખ ને દુઃખ બે છે. રાગ છે તેટલું દુઃખ છે, અને જેટલો કસાય ટળ્યો છે એટલો સુખ છે. હવે એમાં આગળ જતા બારમી ભૂમિકાએ જયારે જાય વિતરાગ થાય ત્યારે રાગનો અંશ નથી, તેથી તેનું સુખ પૂર્ણ છે, દુઃખ નથી. હવે રાગ નથી સુખ છે, છતાં એ સુખ અનંત નથી. એ અનંત સુખ તો જ્ઞાનાવરણ આદિ ટળે જયારે પુરુષાર્થી ત્યારે કેવળીને અનંત સુખ હોય છે. નાજીજી આવી વાતો છે. આઈ કે છે આપણે તો આ વાત થઈ, હવે અહીં આ દેવાનું છે, એ પછી આવશે, આગળ આવશે. અહીંયા કે છે રાગ ને દ્વેષ પુણ્યને પાપ એની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્ત પણ કારણ માને છે, પોતાનું કાંઈ કારણ પણ માનતા નથી. મારો પુરુષાર્થ જ ઊંધો છે માટે રાગ ને દ્વેષ થાય છે એમ માનતા નથી. તે શુદ્ધ બુદ્ધ વિધુર અંધબુદ્ધિયા જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહીત, વિધુર વિધુર રાંડી ગયો રંડાઈ ગયેલો છે, વિધુર છે. એ પત્ની મરે તારે પતિને વિધુર કહે છે ને, અને પતિ મરે તારે પત્નીને વિધવા કહે છે. સ્ત્રીને પતિ મરે તો વિધવા કહે, પતિને પત્ની મરે તો વિધુર કહે. એમ આ રાગ ને દ્વેષ વિકાર કર્મથી માને છે એ બધા વિધુર છે, રાંડેલા છે. વિધુર શબ્દ છે ને, પતિ ને પત્ની મરે તો વિધુર કે છે, વિધુર કે છે લોકો તમારા હાલે. અહીં કે છે વિધુર છો પ્રભુ, તને ખબર નથી. વિકારની દશા કર્મના કારણે જ થાય અને તારે કારણે જરીએ નહીં. સંન્યક દર્શનથી હરંડાઈ ગયો છો, વિધુર થઈ ગયો છો કે છે. એટલે એનો અર્થ કર્યો શુદ્ધ બુદ્ધ વિધુર, શુદ્ધ બુદ્ધ રહી તેમ વિધુર એટલે રહી. પછી કીધું અંધ બુદ્ધિયા, અંધ છે જેની બુદ્ધિ, આંધો છે જેને, જેને પ્રત્યક્ષ પોતાના અપરાધથી પુનપાપ દયાદાન રાગ દ્વેષ થાય અને કર્મને માથે નાખે એ પ્રત્યક્ષ આંધળો છે. આના કલશટીકામાં તો એવું લીધું વધારે, ત્યાં એમ લીધું છે મોર વાયની નહીં ઉતરંતી મિથ્યા દ્રષ્ટિ જીવરાશી મોર આ દ્વેષ અશુદ્ધ પ્રણતિ એવી જે શત્રુની સેના તેને મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યા દ્રષ્ટિ જીવો, શુદ્ધ બોધ અંધર બુદ્ધયા સકળ ઉપાધિથી રહી જીવસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત હોવાથી, અનુભવથી રહિત છે માટે એને રાગ દ્વેષનું દુઃખ છે એનું જ્ઞાન નથી. જો અનુભવ આનંદનું જ્ઞાન હોય તો દુઃખનું જ્ઞાન એને મારાથી દુઃખ છે ભાન હોય એને, સમજાણું કાંઈ એથી કહી. પ્રત્યક્ષ વિધુર વિધુર રહિત સંન્યકતી શૂન છે, જ્ઞાન સરસ જેમનું એનું જ્ઞાન બધું આંધળું છે કે છે. એમનો અપરાધ શું છે, અપરાધ આવો છે કે જે કોઈ મિથ્યા દ્રષ્ટિજીવ એવા છે કે રાગ દ્વેષ મોહ અશુદ્ધ પ્રણતિ એવું પ્રણમતા જીવના વિષયમાં આઠ કર્મ શરીર આદિ નો કર્મ બાહ્ય ભોગ સામગ્રી એ પુદ્ગલ દ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદી અશુભ પ્રણમે છે એમ અજ્ઞાની માને. હવે જરી એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યા દ્રષ્ટિ છે, તે અનંત સંસારી છે. સમજાણો કાંઈ? સતનો અશુદ્ધ કરી નાખે. ટીકા કડક છે, હા કળશ ટીકા છે ને, આપણે સવારમાં એ વંચાય છે ને, સવારમાં વંચાય છે. આ શ્લોક તો આનો છે, પણ આનો શ્લોક નો આમાં ભરેલો એ જ વાત છે. અહીં તો એવો કે છે કે આત્મામાં જે અશુદ્ધ પરમે છે એ મારું કારણ નથી, કર્મને કારણે છે. જે કોઈ જીવરાશિએ શ્રદ્ધા કરે છે એ મિથ્યાદ્રષ્ટિ છે, અનંત સંસારી છે. જેથી એવો વિચાર સંસારી જીવને રાગાદી અશુદ્ધ પરમ શક્તિ નથી એમ માને છે, પર્યાયમાં વિકાર થવાની લાયકાત જીવને નથી એમ અજ્ઞાની માને છે. દ્રવગુણમાં નથી પણ પર્યાયમાં વિકાર થવાની લાયકાત યોગ્યતા છે. જો વિચાર એવો સંસારી રાગાદી અશુદ્ધ પરિણમન શક્ય નથી. પુદ્ગલ કર્મ બળાત્કારે પરિણમાવે છે, કર્મનું જોર આવે છે અને વિકાર થાય છે. એમ છે તો પુદ્ગલ કર્મ તો સર્વકાળ વિદ્યમાન જ છે. જીવને શુદ્ધ પરિણામનો અવસર કયો? પછી શુદ્ધ કરવાનો અવસર હતો નથી, તો કર્મ તને કરાવ્યા જ કરશે, કોઈ અવસર નહીં રહે. ને આમાં બીજું આવશે, જેમની બુદ્ધિ શુદ્ધ નહીના વિષભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે. શું એ કે છે કે શુદ્ધ પ્રભુ ચૈતન્ય છે એનું જેને જ્ઞાન હોય એ તો એમ જ માને કે મારી પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, મારો અપરાધ છે. પણ આને તો ભાન નથી શુદ્ધ નહીનું, એટલે એમ જ માને છે કે વિકાર કર્મ નિરંતર. સમજાણું કાંઈ? જેવું ભાષા એવી લીધી છે, શુદ્ધ નહીં ના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહીત અંધ છે. આંધળો છે. કેમ કે જો આત્માનો એને અનુભવ હોય, આનંદનો સ્વાદ આવ્યો હોય સમ્યક દર્શનમાં, તો એને રાગ છે તે દુઃખરૂપ જણાતો જ હોય. એને રાગ છે દુઃખરૂપ વિદાય જ એને, એ આંધળો નથી. સમજાણું કાંઈ? જેને આત્માનું જ્ઞાન થયું છે શુદ્ધ નહીનો વિષય ભગવાન, એને આનંદનો સ્વાદ આવ્યો છે, એથી એને જેટલો આનંદ વિદાય છે એમાં જેટલો અપૂરણ છે એટલો ત્યાં રાગ પુન દયાદાન આદિ વિકલ્પ ઉઠે છે, એ દુઃખ છે એમ જ્ઞાની બરાબર વિદે. પણ શુદ્ધ નહીનું એને જ્ઞાન નથી એટલે અનુભવ નથી, એટલે દુઃખ છે એનું એને જ્ઞાન નથી. સમજાણું કાંઈ? ભાષા એવી દીધી છે કે શુદ્ધ નહીનો વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહીત અંધ છે. જો એને શુદ્ધ સ્વરૂપ પ્રભુ એનું જ્ઞાન ને સમ્યક દર્શન હોય તો એ જાણે છે કે મારી પર્યાયમાં હજી રાગ ને દ્વેષના પરિણામ છે, એ દુઃખરૂપ છે, અને આ દશા છે એટલી આનંદરૂપ છે એમ એ જાગતી જોત આમ જાણે છે. સમજાણું કાંઈ? પણ જેનો આત્મા જાગ્યો જ નથી, સમ્યક દર્શન ને જ્ઞાન સાચું છે જ નહીં, એને એ દુઃખ લાગતું નથી, અને દુઃખ લાગે તો એ કર્મને લઈને દુઃખ થયું છે. સમજાણું કાંઈ? શુદ્ધનો વિષય નાખ્યો ભાઈ, નાખવાનું આ કારણ છે કે જો આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એનું જો જ્ઞાન ને સમ્યક દર્શન હોય તો એને દુઃખ ને સુખ બે વેદન એના જ્ઞાનમાં દેખાય. સમજાણું કાંઈ, પણ અજ્ઞાનીને નથી શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાનો અનુભવ. એથી વિકાર જે છે એ કર્મને લઈને થાય એમ અજ્ઞાની માને છે, કારણ કે એને દુઃખનું વેદન આનંદની આજેનો મેળ નથી. આનંદ અનુભવ હોય આનંદનો તો એની યારે આ દુઃખ છે એનો મેળ કરે, પણ જ્યાં આનંદનું ભાન નથી તો દુઃખ છે એ કોને લઈને? કર્મને લઈને છે બસ, મારા અપરાધને લઈને છે એમ અજ્ઞાની માનતો નથી. હા, બહુ કામ આકરા બાપુ. કેટલાક તો એમ કે છે ને કે જો દુઃખ જો વેદે તો તીવ્ર કષાય જીવ છે, તીવ્ર કષાય વાળા દુઃખને વેદે તો એ વાત તો દન જૂઠી છે. અહીં તો કે છે કે શુદ્ધ નયનું ભાન વાળો છે, આનંદ જેને પ્રગટ્યો છે, અરે છઠ્ઠા ગણતાનો આનંદ પ્રગટ્યો છે, એને પણ જેટલો રાગ છે એટલા દુઃખનું વેદન એને છે. ત્રણ કષાયનો અભાવ છે અને રાગની મંદતાનો ભાવ છે, એટલું દુઃખ વેદે છે, માટે તીવ્ર કષાય છે એમ નથી. અરે ભારી ફેર, મોટો ફેર, મોટો ઉગમણો થોડો ફેર થઈ ગયો છે. સમજાણું કાંઈ સમજાય છે? શું કે છે? જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહીત અંધ છે, એવા જેમની બુદ્ધિ શુદ્ધ ના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહીત આંધળા છે, એવા મોહ વાહિની નહીં ઉતરંતી, એ મોહ નદીને ઉતરી નહીં શકે, કારણ કે કર્મને માથે નાખે છે દુઃખ, કર્મને લઈને થાય છે આત્મામાં છે, એને મોહ નદી નહીં ઉતરી શકે. હવે એમાં પીડા પીડા મરી જશે, રખડી મળશે. હા હા, સમજાણું કાંઈ? હે અંદર પીછે ક્યાં હે? વાંચો ભાવાર્થ. ભાવાર્થ ક્યાં હે? ભાવાર્થ એવું બીડીઓ વાંચે તો એક ન વાંચી શકે. આ તો હવે નહીં છે અભ્યાસ ને અભ્યાસ. જો પેલું એ વાત લીધી ભાવાર્થમાં કે શુદ્ધ નહીં નો વિષય આત્મા આનંદ શક્તિ વાળો, એ તો અબધ સ્પષ્ટ પ્રભુ ચૈતન ઘન આનંદ ખન, એ સમ્યક દર્શન નો વિષય ને શુદ્ધ નહીં નો એ વિષય. સમજાણું કાંઈ? સમ્યક દર્શન ચોથું ગુણસ્થાન, સમ્યક જ્ઞાની એનો વિષય સમ્યક દર્શન નો શુદ્ધ ચૈતન મૂર્તિ પૂર્ણ તે એનો વિષય છે. હા 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 હા, પદ્મ નદીમાં આવે છે ભાઈ, બેને નાખ્યું છે પદ્મ નદીમાં આવે છે. પદ્મ નદી આચાર્ય શેમાં એ નિયમસર ને? પદ્મ નદી નિયમસર ને? પદ્મ પ્રભુ ભૂલી, પદ્મ પ્રભુ કે અમારો વિષય એમ લખ્યો છે, શ્લોક આવે છે એમાં. મુનિ કે છે કે અમારો વિષય પૂર્ણાનંદ નો નાદ તેને અનુભવવો એ અમારો વિષય છે. આ છે ક્યાંક? કેટલા હું ભૂલી ગયા, કઈ બધું યાદ રહેશે કે નિયમ સાર છે નથી ને? હા, નિયમ સાર તો છે. હો, આ નિયમ સાર છે. કર્મા કર્મા પ્રતિગુણી હે એ શ્લોક છે, કરશે અમારો વિષય મનીનો સમાધિ છે કે એ કેટલામાં છે એ કઈ યાદ રહેશે કે બધું બાપુ આ તો કોક યાદ એવો ખોક ભાવ યાદ રહે અમારો વિષય મુનિ કે છે કે આ અમારો વિષય તો પૂર્ણાનંદનો નાથી અમારો વિષય છે એને અમે પૂર્ણપણે ન અનુભવીએ તો અમારો વિષય અનુભવી શકતા નથી આ ક્યાંક છે જીવન કાઢું ને બાંધ્યો ને એ પાઠ નીકળે તો મજા પડે આધારો જ શાસ્ત્ર ઉપર કરતા ક્યાંક છે બેને નાખ્યું છે એ વચનામૃતમાં પણ કડીને ન નાખ્યું હોય હા શું કેવું છે યાર સૂજને નો વિષય તો મુનિ એમ કે છે પદ્મ બળદારી દેવ એ મહાસંત મુનિ ભાવ લિંગી અંદર જેરી રાગ આવતો હતો વિકલ્પ નો એ દુઃખરૂપ જાણતા હતા પણ અંદર એનો વિષય છે એ તો આનંદ કંદ છે સમજાણું કાંઈ શુદ્ધ નહીં નો વિષય એટલે ધ્યેય સમ્યક દ્રષ્ટિનો ધ્યેય જ્ઞાન હોય બધાને જાણે દ્રવ્યને ગુણને પર્યાયને દ્રષ્ટિ છે એ તો નિર્વિકલ્પ વસ્તુ છે એમાં ભેદ નહીં પર્યાયને જાણે નહીં જાણે નહીં એને સમજાણું કાંઈ શુદ્ધ નહીં નો વિષય આત્મા વિષય શબ્દ સમજાણું ધ્યેય જે 11મી ગાથામાં કહ્યું એ ભૂયત્તમ અસીદો ખરું સમાઈથી હવે જેવો 11મી સમયસા ભૂતાર્તિકાળ સત્યપ્રભુ જેમાં પર્યાયનો પણ જેમાં અભાવ એ પર્યાય એનો વિષય કરે વિષય કરે એ પર્યાય એમાં અભાવ છે નીકળ્યો કેટલે હું નાવજી હા હા એ બસો બસો શ્લોક છે કળશ કળશો કોઈ એવી અવર્ણનીય પરમ સમાધિ વળી હા 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 શુદ્ધ ચૈતન પ્રભુ પૂર્ણ સચ્ચિદાનંદ આત્મા પૂર્ણ સ્વરૂપ એની સમાધિ એટલે મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાનચારી આનંદ કહો કે સમાધિ કહો એ સચ્ચિદાનંદ પ્રભુનો આનંદ વેદન આવે એ આનંદ વેડી ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફૂર્તિ સમતાની અનુયાયીની સહજ આત્મસંપદાને આત્મસંપદા આત્મા આનંદ શાંતિ આદિની સંપદા એ છે આ ધૂળની નહીં પુનપાપની એની સંપદા નથી એની અનુયાયી સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી ત્યાં સુધી અમારા જીવાઓનો જે વિષય તેને અમે અનુભવતા નથી આ નિયમ સાર પરમ સમાધિ અધિકાર છે એના અધિકારની ગાથા 123 ગાથા પહેલા છે 123 ગાથા પહેલા એનો કળશ છે આ હા
હા હા
હે અજ્ઞાનીનો વિષય રાગ ને પર્યાય નવલચંદ કહે છે ને મિથ્યા દ્રષ્ટિનો જૂઠી દ્રષ્ટિનો અસત દ્રષ્ટિનો વિષય પુણ્યને પાપ અને વર્તમાન પર્યાય તેનો ધ્યેય ભગવાનનો ધ્યેય પડ્યું જોઈએ ને સમજાણું કાંઈ આવી વાતો છે ભાઈ છોકરા કુટુંબ પૈસો એ તો ક્યાંય પીડ્યા રહ્યા ધૂળમાં ઘરમાં નથી, એ તો એને ઘેરે છે. પ્રભુ તારી પર્યાયમાં પણ એ ચીજ નથી ને, તારા દ્રવગુણમાં તો કોઈ ચીજ પરી વર્તમાન પર્યાય દ્રવગુણમાં નથી. હા, જે વર્તમાન પર્યાય દ્રવનો આશ્રય કરે, સમ્યક દર્શનનો વિષય કરે, એ વિષયમાં ધ્યેયમાં દ્રવ છે, એમાં વિષય કરનારી પર્યાય દ્રવમાં નથી. જેનું બહુ બાપુ સમજાણું કાંઈ ફરી ને આપણે ક્યાંય એક બે વાત. અહીંયા કે છે 11મી ગાથા દીધી, મૂળ જે આખું જૈન દર્શનનું પ્રાણ, ભૂયથમનો સીધો વ્યવહાર અભૂતાર્થ પર્યાય માત્ર અસત્ય છે, ગૌણ કરીને જૂઠી છે એમ કીધી છે. બિલકુલ અસત્ય હોય તો પર્યાય વિનાનો ઉદ્રેક હોઈ શકે જ નહીં. પણ પર્યાયના લક્ષ્મને છોડવા દરેક પર્યાય અનંત ગુણની અનંતી પર્યાય, એનું લક્ષ્ય છોડવા પર્યાય નથી એમ કહીને મુખ્યતાના નિશ્ચય ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરી, તેનો નિશ્ચય કરી, મુખ્યને નિશ્ચય કરી, એનો આશ્રય એનો વિષય બનાવ્યો છે. આવું વાતો છે. ઈ અહીં કે છે, મુનિ કે છે કે અમારો વિષય તો પૂર્ણ છે ને બાપુ, હા પર્યાય નહીં માં અમારું જ્ઞાન હો, કોઈ જ્ઞાન જાણે કે અપૂર્ણ છે, રાગ છે, અપૂર્ણ દિશા છે, પણ દ્રષ્ટિનો વિષય અપૂર્ણતા એ નથી. દ્રષ્ટિનો વિષય એ રાગ નથી, નિમિત્ત નથી, એક સમયની પર્યાય નથી, અપૂર્ણતા પણ દ્રષ્ટિનો વિષય નથી. પૂર્ણાનંદનો નાદ પ્રભુ એ સમ્યક દર્શનનો ધ્યેયનો વિષય છે, છતાં તે સમ્યક દર્શનની પર્યાય દ્રવ્યમાં નથી. બહુ આકરી વાતો છે બાપુ. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે, સમ્યક દર્શનમાં આ દ્રવ્ય આવું છે એની પ્રતીતિ આવે, સમ્યક જ્ઞાનમાં આખું પૂર્ણાનંદનો નાથ એનું જ્ઞાન આવે, પણ એ પર્યાયમાં દ્રવ્ય ન આવે તેમ એ પર્યાય દ્રવ્યમાં જાય નહીં કે આવો મારે છે. અરે એના ઘરની વાતો એને સમજવામાં ન આવે, પ્રભુ આરા કે બી આવે. અહીં તો કે છે કે શુદ્ધ નહીં નો વિષય, આ પાઠમાં છે, આત્મા અનંત શક્તિવાળો, અનંત શક્તિવાળો ચૈતન ચમત્કાર માત્ર, આહા એ તો ચૈતન ચમત્કાર, આહા એ કહ્યું છું નહીં. એ દ્રવ્ય જે વસ્તુ છે એમાંથી મોક્ષનો માર્ગ પ્રગટે. અરે મિથ્યાત ને રાગદેશની તીવ્રતા ભલે પર્યાયમાં હોય, પણ દ્રવ્ય તો એવું ને એવું શું છે જે શુદ્ધને નો વિષય છે એ તો એવો ને એવો ધ્રુતિક આવશે. એને મોક્ષ માર્ગ પ્રગટે શુદ્ધ ચૈતન ઘન ભગવાન આત્મા, એનું જ્ઞાન પ્રતીત અને રમણતા પ્રગટે, તો પણ દ્રવ્ય તો જે શુદ્ધ પૂર્ણ છે તેટલું તેટલું પૂર્ણ છે. અરે એમાંથી કેવળ જ્ઞાન પ્રગટે, સિદ્ધ પદ પ્રગટે, મોક્ષ પર્યાય પ્રગટે, તો પણ દ્રવ્ય તો એવું ને એવું છે. આખરી વાત છે બાપા, સમજાણું કાંઈ, એ ચૈતન્ય ચમત્કાર છે ભાઈ. હા હા હા, એક ચમત્કાર કયો હતો પેલો નહીં ઓલા, કે આત્માની જ્ઞાન દિશામાં એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકના ભિન્ન ભિન્ન ભાવને જ્ઞાન જાણે. આ જીવ છે, આ જળ છે, આ ગુણ છે, આ પેઢી છે, આ રાગ છે, એમ પર્યાય એક સમયની ભિન્ન ભિન્ન અનંતને જાણે. અને એ જ સમયની પર્યાય વખતે એક દર્શનની પર્યાય જે છે, દર્શન પર્યાય, એ કોઈ પણ ચીજને ભેદ કર્યા વિના સામાન્યપણે દેખે. આ અદભુતતા એની પર્યાયમાં ચમત્કાર છે. ઓલો ચમત્કાર દ્રવ્યનો છે ભાઈ. આ દ્રવ્ય એટલે વસ્તુ, એવો એનો ચમત્કાર છે. ચમત્કારી કોઈ ચીજ છે બાપુ, એ કોઈ તર્કથી બેહે નથી, એ તો અનુભવમાંથી ગમે બેહે છે. એ છે કે જે ચીજ કેવલ જ્ઞાન અનંત આનંદ અને અનંત શાંતિ અને અનંત પ્રભુતા પર્યાયમાં પ્રગટે, છતાં ચૈતન્ય વસ્તુ છે તો ચમત્કારી એવો ને એવું છે, એમાં કંઈ ઘટ થઈ નથી. અને પર્યાયની અલ્પતા છે તો દ્રવ્યમાં કોઈ વધી ગયું છે, ઘટવત છે એમ નથી. આવી વાતો છે, સમજાણું કે એ તો દ્રવ્યનો ચમત્કાર કીધો, હવે પર્યાયનો ચમત્કાર હમણાં કહ્યું કે પર્યાય જ્ઞાનની કેવલ પ્રગતિ એક સમયની, એ દરેકને ભિન્ન ભિન્ન આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ રાગ છે, આ નિમિત્ત છે, આ અજીવ છે, આ અજીવની શક્તિ, એમ દરેકની એમ એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે. કારણ કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય અનંત કેવળીને જાણે છે, તો એક પર્યાયમાં અનંત ભાગ થઈ ગયા. એવા અનંત અવિભાગ પ્રતિછેદને પણ કેવળ જ્ઞાનની પર્યાય એક સમયમાં જાણે. એ જ સમયે કેવળ દર્શનની પર્યાય કોઈ પણ જીવ છે કે જળ છે ભેદ પડ્યા વિના સામાન્ય તરીકે દેખે, આવો કોઈ ચમત્કાર પર્યાયમાં જ્ઞાન ને દર્શનમાં છે. સમજાણું કાંઈ સારી મંદિર આવી વાત નીકળી. શુદ્ધ નયનો વિષય આત્મા અનંત શક્તિ વાળો ચૈતન્ય ચમત્કાર માત્ર. ચૈતન્યની મુખ્યતા લીધી છે, પણ ચૈતન્ય સહિત અનંત આનંદ આદિ અનંત શક્તિઓનો પિંડ છે. પણ એકનું ચૈતન્ય જ્ઞાન જ છે એમ નહીં, જ્ઞાન દર્શન આનંદ સ્વસ્થતા પ્રભુતા કરતા કર્મ કર્મ શક્તિ એવી અનંતી શક્તિનો એ સાગર છે. અને એક એક શક્તિમાં અનંતી શક્તિ છે, અનંતી સંખ્યા એ અનંતી શક્તિ એટલે ગુણ, અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. એ શું કહ્યું કે જેમ કે જ્ઞાન છે, જ્ઞાન છે તો એમાં એક અસ્તિત્વ ગુણ પણ છે અને જ્ઞાન ગુણ પણ છે. પણ હવે જ્ઞાન ગુણ છે એમાં અસ્તિત્વ ગુણ છે ભિન્ન છે, અસ્તિત્વ ગુણ એમાં ન હોય પણ અસ્તિત્વ ગુણનું રૂપ હોય. એટલે કે જ્ઞાન છે એવું અસ્તિત્વ જ્ઞાન ગુણમાં પણ છે. એમ એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. એક એક શક્તિ એવી અસંખ્ય સંખ્યા એ અનંત શક્તિ, અને એક એક શક્તિમાં અનંતી શક્તિનું રૂપ એવી અનંત સામર્થ્ય એમાં. એવો એ ચૈતન્ય ચમત્કાર માત્ર. હું સાંભળવું મુશ્કેલ પડી છે બાપુ, આવી વાતો છે. ભગવાન તું અંદર કોણ છો? પ્રભુ તું તો અનંત શક્તિ સંખ્યા એ અનંત ગુણ હો. આકાશ છે ને, આકાશ સર્વવ્યાપક, જીવની સંખ્યા જે છે એથી પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. પરમાણુની સંખ્યા કરતા ત્રણ કાળના સમયો જે છે એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય એવા ત્રણ કાળના સમયો પરમાણુની સંખ્યા કરતા અનંતગુણી અનંતગુણો સમય છે. એના કરતા આકાશ સર્વવ્યાપક છે, ક્યાંય અંત છે આકાશનો? લોક આ જગત છે એ તો ચૌદ બ્રહ્માંડ અસંખ્ય જોજનમાં છે. પછી ખાલી 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 પછી છે ક્યાંય અંત એનો? એવો જે આકાશ અનંત વ્યાપક જે સર્વવ્યાપક આમ ચાલ્યો જાય છે એના જે એક પરમાણુને મૂકીને જેટલો પ્રદેશ ગણાય એવા આકાશના અનંતા પ્રદેશ છે એ ત્રણ કાળના સમય કરતા અનંતા પરમાણુ એ પ્રદેશ અનંત ગુણા છે. એના કરતા એક આત્મામાં અનંત ગુણા ગુણ છે. એ આ કે છે અનંત શક્તિવાળો છે. બાપુ એ તું અરૂપી છે અને ક્ષેત્ર શરીર પ્રમાણે છે માટે તે નાનો ગણી નાખ એમ નથી. એના અસંગ પ્રદેશમાં અનંતા ગુણો છે. પ્રદેશ અસંગ શરીર પ્રમાણે ભિન્ન પણ એમાં અનંત ગુણો સંખ્યાની અતિતા સંખ્યા તે જ અનંતની સંખ્યા પડી છે અંદર. એ વિષય સમ્યક દર્શનનો છે. સમજાય છે? કાંઈ અનંત શક્તિવાળો ચૈતન્ય ચમત્કાર માત્ર ઈશું કહ્યું ચૈતન્ય ચમત્કાર માત્ર એમાં કોઈ રાગ ને પુણ્ય અલ્પજ્ઞા કાંઈ નહીં. એ તો ચૈતન્ય ચમત્કાર આનંદ ચમત્કાર શાંતિ ચમત્કાર પ્રભુત્વ ચમત્કાર એવી અનંતી શક્તિના ચમત્કાર માત્ર ભગવાન આત્મા છે. એ નિત્ય છે. બીજો સમજાયો એ નિત્ય છે વસ્તુ છે એ અનંત શક્તિ વાળી નિત્ય છે. ચૈતન્ય ચમત્કારથી ભરેલો ભગવાન નિત્ય છે. આદિ નથી અંત નથી વર્તમાનમાં જેનો અભાવ નથી. સમજાણું કાંઈ? આવી વાતો ઓલા બિચારા દયાદાન ને વૃત્તિ ભક્તિ કરીને આ પછી ફોન કરવાવાળાને એમ કે એને રહેવાનો નાશ કે ભગવાન બાપુ તારી મહત્તાની તને ખબર નથી. પુણ્ય પાપનું પરિણામ હોય છે પણ એ દુઃખરૂપ છે. એનાથી ધર્મ થાય ને એનાથી સમ્યક દર્શન થાય એમ નથી. ત્રણે લોકનો અનાદ બિરાજે છે પ્રભુ અંદર. પૂનમ પૂર્ણમ ઇદમ પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ તે નિત્ય છે. અભેદ છે એ ગુણ અનંતી શક્તિ ને શક્તિવાન એવો એમાં ભેદે નથી કે છે. સમજાણું કાંઈ? અભે સાકર ને સાકર નું ગળપણ એવા બે ભેદે એમાં નથી એમ ગુણી આત્માને એમાં અનંત શક્તિ એવો ભેદે તો અભેદ વસ્તુ છે. એક છે એમાં પર્યાયના અનેકપણાના ભેદ પણ વસ્તુમાં નથી. એક રૂપ ટીકા ત્રિકા ત્રિકા ચૈતન બિંબ આનંદ કંદ સચિદાનંદ પ્રભુ અનુશક્તિનો સાગર એક રૂપે છે એમાં અનેકપણું નથી. શક્તિ અનેક હોવા છતાં અભેદ છે અને એક રૂપે છે. આવું આવું છે તે પોતાના જ અપરાધથી જોયું હવે કયો ભણ્યો આવો પોતે હવે. તે આવો ભગવાન પોતાના જ અપરાધથી રાગદ્વેષ રૂપે પ્રણમે છે. સુમરમલજી મોટા મેરુની વાત પૂછા તો આવો હોવા છતાં પર્યાયની અવસ્થાના અનાદિથી રાગ દ્વેષ અને મોહ રૂપે અશુદ્ધપણે પ્રણમે છે. જો અશુદ્ધપણે પ્રવૃત્તો ન હોય તો પ્રભુ તો અતિન્દ્રિય આનંદ ને શુદ્ધ ચૈતન ગંધ છે એનો આનંદ નો સ્વાદ પર્યાયમાં બો સમજાણું કાંઈ. આવી વાતો એટલે ઝીણી પડે પણ શું બાપુ, તારા સ્વરૂપના માધ્યમની શું વાત કરવી, એ સર્વજ્ઞની વાણીમાં પણ પૂરું રૂપ આવે નહીં, ઈશારા આવે. હે, કારણ કે વાણી જળ. હવે ચૈતન્યની વાતો કરવી, દુશ્મન દ્વારા સજ્જનની વાતો કરાવી. ભગવાન આનંદનો નાદ પ્રભુ, અને વાણી તો જળ માટી અજીવ, એ દ્વારા આત્મા આવો ને આવો કઈ વાત, કેટલી વાત થાય એની. એ પોતાના અપરાધથી રાજદેશો પરણમે છે, એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પ્રણમાવે તેમ આત્મા પ્રણમે. એવો કર્મનો ઉદય આવે એવું અહીં પ્રણમું પડે એમ નથી. આવી વાતો ધર્મને નામે ભગવાન આવો હોવા છતાં પર્યાય નામ વર્તમાન દશામાં તેને મોહ ને રાગદ્વેષની દશા છે તે પરને કારણે નથી, પોતાના અપરાધને કારણે છે. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, અપને કો આપ ભૂલ કે ભગવાન છે ને ભૂલી ગયો. અને પુણ્યને દયાને દાનને વ્રતને ભક્તિને એવા પરિણામનો કરતા ને એ મારી ચીજને એમ અજ્ઞાનમાં માની જાય ને. સમજાણું કાંઈ માણસ. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પ્રણમાવે તેમ આત્મા પ્રણમે, અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી એમ નથી, આત્માનો જ પુરુષાર્થ ઊંધો છે પર્યાયમાં. ગજબ વાતો છે, સમજાણું કાંઈ. વેદાંત તો પર્યાયના અપરાધ છે એ માનતા નથી, પર્યાય માનતા નથી, ખબર છે ને બધી બધાની ખબર છે. આખી દુનિયા આય તો આખો. પણ વસ્તુ છે એમાં જો ભૂલ ન હોય તો એને આનંદનું વેદન, વસ્તુ તો અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, એનું વેદન જોઈએ તો એમ વેદન નથી, ત્યારે ભૂલ છે ને, એ ભૂલ પણ પોતે કરેલી છે, કર્મે કરાવી છે, કોઈ પદ્રવ્ય કરાવી છે એમ છે. સમજાણું કાંઈ. તેમાં આત્મા પણ તેમાં આત્માનો કાંઈ નથી, આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પ્રણમાવે તેમ આત્મા પ્રણમે. શું કરે ભાઈ, આત્મા પાંગળો છે, કર્મ આવે એમ કર્મભિકાર થાય એમ અજ્ઞાની માને છે વિશેષ કે.